તારીખ 10/7/1998 શ્રીમદાદ ચંદ્રપત્રાંક 54 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 20
આ 54માં 22મા વર્ષે લખાયેલો પત્ર છે. પત્રનો મથાળો છે નિર્ગ્રંથ મહાત્માઓને નમસ્કાર, જેમને કોઈ ગ્રંથ એટલે ગાંઠ નથી, એટલે પરિણામ ગાંઠની જેમ કોઈની સાથે સંકળાતા નથી, બંધાતા નથી. કેમ કે એટલો મોહનો અભાવ કર્યો છે કે કોઈ પદાર્થ પ્રત્યે જ્યારે મોહ થાય છે ત્યારે પરિણામ ચોંટે છે. એવા જે વિતરાગી મુનિઓ છે એ નિગ્રંથ મહાત્માઓ છે, એમને એવી દશાની ભાવના, એવી દશાની પ્રાપ્તિની ભાવનાથી નમસ્કાર કરવામાં આવે છે. મોક્ષના માર્ગ બે નથી, સંસારથી મુક્ત થવું એનો એક જ ઉપાય છે, એક જ પ્રકારનો ઉપાય છે, બે પ્રકારના ઉપાય નથી. કોઈ એક અમુક માર્ગે પામી જાય, કોઈ બીજા માર્ગે મોક્ષ પામે, કોઈ ત્રીજા માર્ગે મોક્ષમાં જાય, કોઈ અમુક ઉપાય કરે તો મોક્ષ થાય, કોઈ અમુક ઉપાય કરે તો મોક્ષ થાય, એવું નથી. એક જ પ્રકારનો છે. કેમ કે આત્મા છે એ એક પદાર્થ છે કે જેને પોતાના ગુણધર્મોનું વિજ્ઞાન છે. આત્મા પણ એક ચૈતન્ય પદાર્થ છે કે જેને પોતાના ગુણધર્મોનું વિજ્ઞાન છે, અને એ ગુણધર્મો અનુસાર બંધ મુક્તિની વ્યવસ્થા છે. એ બંધાય છે અને મુકાય છે, એની પાછળ એનું સાયન્સ કામ કરે છે, વિજ્ઞાન કામ કરે છે. પદાર્થ બધા આત્મા એક જાતિના પદાર્થ હોવાથી બધાને બંધનો પ્રકાર એક જ પ્રકારે થાય છે, તો મુક્તિનો પ્રકાર પણ એક જ પ્રકારે થાય. જો એક જ કારણથી એક જ પ્રકારથી બંધાતા હોય તો મુક્તિ પણ એ જ રીતે થાય, એથી વિપરીત જાઓ એટલે. એટલે મોક્ષના માર્ગ બે નથી. જે જે પુરુષો મોક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળે પામ્યા, 22મા વર્ષે આ બધું લખે છો. જે જે પુરુષો મોક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળે પામ્યા, એકલું મોક્ષ ન લીધું, પરમ શાંતિ લીધી સાથે, તે સઘળા સત્પુરુષો એક જ માર્ગથી પામ્યા છે, કોઈ જુદા જુદા માર્ગથી પામ્યા નથી ભૂતકાળમાં, તેથી વર્તમાનમાં કે ભવિષ્યમાં પણ બીજી રીતે કંઈ થવાનો સંભવ નથી, કારણ કે ભૂતકાળે પણ બધા એક જ માર્ગથી પામ્યા છે, વર્તમાન કાળે પણ તેથી જ પામે છે, તે જ માર્ગથી પામે છે, તે જ ઉપાયથી પામે છે, અને ભવિષ્યકાળે પણ તેથી જ પામશે. તે માર્ગમાં મતભેદ નથી. માર્ગ આમ પણ હોય ને માર્ગ આમ પણ હોય એવું નથી, કેમ કે એક જ પ્રકાર છે, એમાં બે મત નથી. બીજો મત પડે તો તે માર્ગ નથી, ઉન્માર્ગ છે. માર્ગ નથી પણ ઉન્માર્ગ છે, ઉપાય નથી પણ વિપરીતતા છે કંઈક એમાં. તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી. તે માર્ગમાં અસરળતા નથી એટલે ન્યાય વિરુદ્ધતા ક્યાંય નથી. અસરળતા થાય ત્યાં ન્યાય વિરુદ્ધતા થાય છે. ન્યાય વિરુદ્ધતા ક્યાંય નથી, એવો માર્ગ છે. અથવા સંપૂર્ણ ન્યાય સંગત માર્ગ છે, ન તો પોતાના આત્માને અન્યાય થાય, ન તો કોઈ બીજાના આત્માને અન્યાય થાય, એવો ઉપાય છે, એવો માર્ગ છે. જો 22મા વર્ષે લખ્યું છે, બનવા દો છે, હા મને ખબર છે વાત થઈ જાય, પણ એ તો 70મા વર્ષ પહેલા પણ એવી વાતો લખી છે અમે. એ તો બહુ પોતે પૂર્વને આરાધનાના સંસ્કાર લઈને આવ્યા છે, એટલે 70મા વર્ષ પહેલાં 15-16 વર્ષે પણ એમણે 12 અંગના સારરૂપ વાતો લખી છે. ગુરુદેવ પ્રવચનમાં કહ્યું છે, 70મા વર્ષ પહેલાંના વચનો ઉપર જ પ્રવચન કર્યા છે, કે આ 12 અંગનો સાર છે. આવ્યો ક્યાંથી? આત્મામાંથી. અને એટલી એ મૂડી લઈને આવેલા હતા, ભૂતકાળની કેટલી મૂડી લઈને આવેલા હતા, એટલે આત્મામાંથી અમુક વાતો નીકળતી હતી એમને. એ સંસ્કારવશ પણ નીકળી શકે છે, માર્ગાનુસારીને જ્યારે નીકળે છે તો આવા આરાધક પુરુષોને નીકળે એમાં શું મોટી વાત છે, એ નીકળે છે. શું તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી. ઉન્મત્તતા એટલે ગાંડપણ. એટલે શું છે, વધારે પડતું કાંઈ થાય, નોર્મલથી કાંઈ એબનોર્મલ કોઈ પ્રકાર હોય એવું પણ નથી, ઉન્મત્તતા નથી. આમ સીધો અર્થ શબ્દનો ગાંડપણ થાય છે, એ આ કાંઈ ગાંડપણ નથી કોઈ જાતનું. શું ભલે જગતથી જુદી વાત છે, જગતના વિચારો માન્યતાઓ સાથે મેળ ન પડે, કોન્સેપ્ટ જુદા છે, પણ એ કંઈ ગાંડપણ નથી. કેમ કે જગતમાં માણસો સંસારીઓ સંસારી રીતે રહીએ છે, તો માણસને ખાવા પીવાની વ્યવસ્થા, કપડાં પહેરવા ઓઢવાની વ્યવસ્થા, રહેવા કરવાની વ્યવસ્થા, ઓછામાં ઓછી રહેવા જમવાની ને કપડાંની વ્યવસ્થા, રોટી કપડાં ઓર મકાન, ત્રણ તો ઓછામાં ઓછું જેને જીવન જરૂરિયાત એમિનિટીઝ ઓફ લાઈફ કહે છે, એ તો ઓછામાં ઓછું માણસ. જ્યારે દિગંબર મુનિઓને કાંઈ નહીં, કપડાં એ નહીં ને ખાવા પીવાની વ્યવસ્થા નહીં ને રહેવાની કોઈ વ્યવસ્થા નહીં, પણ એ કાંઈ ઉન્મત્તતા નથી એમ કહે છે, એટલે એ કોઈ ગાંડપણ નથી એમ કહેવું છે. શું ભેદાભાગ ભેદ નથી, કે એક સંપ્રદાયમાં અનેક ભેદ પડી જાય એવું પણ નથી. મહાવિદ્યમાં એક સરખો માર્ગ ચાલે છે. માન્ય અમાન્ય નથી, આમ માનવું નામ ન માનવું, આમ અમુક માનવું અમુક ન માનવું, અંદર અંદર મતભેદ હોય એવું પણ નથી. તે સરળ માર્ગ છે. કેવો માર્ગ છે? સરળ માર્ગ છે, એકદમ સરળ માર્ગ છે. એ ઉપયોગ સીધો અંતર્મુખ થઈને સ્વરૂપમાં જ લાગેલો રહીએ એવો ઉપાય છે. ઉપયોગ બહાર જાય તો અસરળતા થાય ને એમ કે છે, ઉપયોગ આડો જ ન હાલે એવો માર્ગ છે. તે સરળ માર્ગ છે, તે સમાધિ માર્ગ છે. ક્યાંય અસમાધાન ન થાય અને તેથી કાંઈ અશાંતિ ન થાય. અસમાધાન છે ત્યાં અશાંતિ છે, અને જ્યાં સર્વાંગ સમાધાન છે ત્યાં સર્વાંગ શાંતિ પણ છે, એવો માર્ગ છે. તે સમાધિ માર્ગ છે તથા તે સ્થિર માર્ગ છે, હાલકડોલક નથી, સ્થિર માર્ગ છે. કેમ કે એ પરિણામમાં શક્તિ ઘણી છે, અનેક પ્રકારના ઉપસર્ગ અને પરીક્ષા આવે તો પણ મુનિઓ છે એ વિચલિત થતા નથી, અને એટલા માટે અષ્ટપાહુડમાં મુનિઓને જ સાક્ષાત જીવંત મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો છે. જોઈ ગયો, મોક્ષ માર્ગને જોવા હોય તો આ નિગ્રંથ મુનિઓ છે એ સાક્ષાત મોક્ષ માર્ગ છે, પ્રત્યક્ષ મોક્ષ માર્ગ છે. એવો સ્થિર માર્ગ છે અને સ્વાભાવિક શાંતિ સ્વરૂપ છે, અને જે સ્વભાવની શાંતિ છે આત્માની, એવો એ માર્ગની અંદર શાંતિ વિશેષ છે. બહારમાં કોઈ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ નથી માટે કોઈ અશાંતિ છે એવું નથી, અથવા સમયસર આહાર ન મળે માટે અશાંતિ થાય એવું પણ નથી. ભગવાન ઋષભદેવને દીક્ષા લીધા પછી તપશ્ચર્યામાં 6 મહિના નીકળી ગયા, પછી આહારનો વિકલ્પ આવ્યો. 6 મહિનાના ઉપવાસ પછી આહારની વિધિ કોઈ જાણતું નહોતું, અને એમણે પણ કોઈને બતાવી નહોતી, પોતે જાણતા હતા પણ કોઈને બતાવી નહોતી, કેમ કે પોતાને આહાર લેવાની વાત હતી. ઉદ્દેશિક આહાર થઈ જાય ને એટલે તો વિકલ્પ ચાલ્યો, તો ગામમાં ગયા, નગરમાં પ્રવેશ કર્યો. કોઈએ એમને આહાર માટે બોલાવવાની વિનંતી કરીને પાછા જંગલમાં પડઘાન કરે એટલે વિનંતી કરે વિધિપૂર્વક, એની જે વિધિ છે, પછી મુનિરાજ વધારે એને આહાર આપે. તો એવી કોઈ વિધિ જાણતું નહોતું, આકુળતા ન થાય, અશાંતિ ન થાય. જેમ કોઈ માણસ જમીને ધરાઈ જાય અને પછી એને ખાવાનો વિકલ્પ ન રહે, એમ વગર જમે એમને ખાવાનો વિકલ્પ શાંત થઈ જાય. મુનિરાજને શેનાથી? સ્વરૂપની શાંતિથી. વિકલ્પ છૂટી જાય છે, વિકલ્પ તૂટી જાય છે. પછી જંગલમાં ચાલ્યા ગયા, એ પોતાની તપશ્ચર્યામાં લીન થયા હતા. આ બીજા 6 મહિના જાઓ, એક વર્ષનો ઉપવાસ થયો. એ દરમિયાનમાં સ્વપ્ન આવ્યું આમને. કોને? શ્રેયાંશ કુમારને સ્વપ્ન આવ્યું કે ભૂતકાળમાં મેં નિગ્રંથ મુનિરાજને આ રીતે આહાર દાન આપેલું. એટલે એ વિધિ એને સપના દ્વારા સમજાણે, અને ત્યાર પછી એમને ભગવાનને આહાર માટે પધારતા જોયા એટલે એમણે વિનંતી કરી અને એમનું આહાર દાન થયું. ત્યાં કહેવાનો મતલબ શું છે કે માર્ગ છે એ સ્વાભાવિક શાંતિ સ્વરૂપ છે, અશાંતિ સ્વરૂપ નથી. આહાર જેવી ચીજનો યોગ ન થાય તો પણ જે મુનિરાજ છે એને આકુલતા થતી નથી, અશાંતિ થતી નથી, એ સ્વરૂપમાં સમાઈ જાય છે. એમનો વૈરાગ્ય વધે છે. શું થાય છે કે જુઓ, આવી મહાપવિત્ર દશા હોવા છતાં પણ બહારમાં આહારનો યોગ ન હોય તો ન પણ હોય, જે દશાને ઇન્દ્રો આવીને વંદન કરે એનું પુણ્ય કેટલું! દેવલોકના દેવેન્દ્ર જેને કહેવાય, દેવોના ઇન્દ્ર, એ તો અતિશય પુણ્યશાળી છે. 32 લાખ વિમાનના સાહેબા, એક એક વિમાનમાં અસંખ્ય દેવો રુદ્ધિધારી બધા, એનો મોટો લાડો સાહેબ, હા, એ આવીને એને વંદન કરે અને તોય હામું જોવે નહીં કે દેવ ઇન્દ્ર મને વંદન કરવા. એટલા પુણ્યનો આ ધણી હોવા છતાં પણ આહારનો જોગ કોઈ વાર ન બને. નાની હોય ને દરિદ્રી હોય, અંદરમાં ત્રણ લોકનો નાશ છું એવો અનુભવ કરે, બારમાં સાવ દરિદ્રતા હોય, કોઈનું કામ કરી દે ને મજૂરી લઈ લે, કોઈનું મજૂરીનું કામ કરીને મજૂરી લઈ લે અને પેટ ભરી લે, અને ઘરનો હોય તો રસ્તા ઉપર બેઠા બેઠા ઓટલે બેઠા બેઠા ખાઈ લે, કઈ વાંધો નહીં. એથી કઈ ફરક પડતો નથી. કઈ પુણ્યનો યોગ બીજો પ્રકાર છે, પવિત્રતાનો યોગ બીજો પ્રકાર છે. સાથે હોય પણ ખરો અને સાથે ન પણ હોય, પણ છતાં અશાંતિ નથી થતી. પુણ્યનો યોગ ન હોય માટે અશાંતિ થાય, આકુલતા થાય કે આમ કેમ, અસમાધાન થાય કે આમ કેમ, એવું નથી. જે ક્ષેત્રે જે કાળે જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જે પ્રકારે જેમ બનવાનું હોય એમ બને. આત્માને લાભે નથી ને નુકસાને નથી, એનાથી કોઈ આત્માને લાભ નુકસાન તો થાય. એ સ્વાભાવિક શાંતિ સ્વરૂપ માર્ગ છે, સર્વકાળે તે માર્ગનું હોવાપણું છે, અને એવો માર્ગ ત્રણેય કાળે આ વિશ્વની અંદર વિદ્યમાન રહે છે. ક્યારે પણ એ માર્ગની અવિદ્યમાનતા સર્વથા થઈ જાય એવું કોઈ દિવસ બનતું નથી. કોઈ ક્ષેત્રે ન હોય બનવા જોગ છે ક્યારેક, પણ સર્વકાળે ન હોય એવું બનવા જોવું નથી. એ વિશ્વમાં માર્ગધારી કોઈ પુરુષ જ ન હોય, કોઈ આત્માઓ જ ન હોય. કેમ કે મહાવેદિક ક્ષેત્રમાં તો સદાય તીર્થંકરો છે, સર્વજ્ઞો છે, અને એ સર્વજ્ઞને અનુસરનારા અનુયાયીઓ પણ છે, મુનિઓ પણ છે, જ્ઞાનીઓ પણ છે, બધું જ છે. સર્વકાળે તે માર્ગનું હોવાપણું છે, જે માર્ગના મર્મને પામ્યા વિના કોઈ ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, વર્તમાન કાળે પામતા નથી અને ભવિષ્યકાળે પામશે નહીં. એ માર્ગનો જે મર્મ છે, ઊંડાણ છે, એને પામવું જોઈએ, એને પ્રાપ્ત થવું જોઈએ. શબ્દોથી તો માર્ગ સમજાય કે વિચારથી પણ સમજાય, પણ એના મર્મને પામવું જોઈએ એમ કે છે. મર્મ સુધી પહોંચવું જોઈએ, માર્ગના મર્મ સુધી પહોંચવું જોઈએ, એ વગર કોઈનો મોક્ષ ભૂતકાળે થયો નથી, વર્તમાનમાં થતો નથી, ભવિષ્યમાં થશે નહીં. માર્ગ અઢી અક્ષરનો શબ્દ છે, એટલે માર્ગ તો અઢી અક્ષરમાં કયો છે, પણ એનો મર્મ જ્ઞાનીઓના હૃદય માર્ગ્યો છે. એટલે એના અંતર પર હૃદય મીન્સ શું? હૃદય એટલે શું? અંતર પરિણમનને હૃદય કહે છે. કોને? અંતર પરિણમન. એ જો સમજાય તો મર્મને પામ્યો, મર્મ સુધી પહોંચ્યો, નહીતર મર્મ સમજાતો નથી. આમે તે આપણે ભલે એકબીજા શબ્દોથી વાતો કરીએ છીએ, વાસ્તવમાં તો આપણે શબ્દો દ્વારા ભાવ પકડીએ છીએ કે બીજું કાંઈ છે, અને ભાવ દ્વારા પરિણમન પકડીએ છીએ કે બીજું કાંઈ છે. ભાવ છે એ પરિણમન છે, એટલે ભાવરૂપ પરિણમનને આપણે પકડીએ છીએ શબ્દો દ્વારા. કોઈ ગમે એમ બોલે નહીં, આપણે પકડી લઈએ છીએ કે નથી પકડી લેતા. હે, પકડી લેવાય છે. એ રીતે માર્ગ કહેનારા હોય છે, માર્ગના અનુભવી માર્ગને કહે છે, તો એના ઉપરથી એના પરિણમનને પણ પકડનારા અમુક લાયક પાત્ર જીવો હોય છે, એ માર્ગના મર્મ સુધી પહોંચે છે, એ માર્ગને પામે છે, એ માર્ગને પ્રાપ્ત કરે છે. એ સિવાય કોઈ માર્ગને પ્રાપ્ત કરી શકતો નથી. શ્રીજીને સહસ્ત્રગમે ક્રિયાઓ અને સહસ્ત્રગમે ઉપદેશો એ એક જ માર્ગ આપવા માટે કયા છે. જિનેન્દ્ર પરમાત્મા તીર્થંકર દેવે હજારો ગમે ક્રિયાઓનું સ્વરૂપ કહ્યું છે અને ઉપદેશનો પણ પ્રકાર હજારો પ્રકારે છે, કેમ કે વિવિધ પ્રકારના વિભાવો છે, એને સુધારવા માટે વિવિધ પ્રકારે ઉપદેશ છે અને એની ક્રિયાઓ પણ છે. એ બધો વિસ્તાર એક જ માર્ગ માટે છે, એક જ માર્ગ આપવા માટે છે, એ બધો વિસ્તાર સરવાળે અંતર્મુખ થવા માટે છે. શાના માટે છે? અંતર્મુખ થવા માટે છે. એ અંતર્મુખ થવા અર્થે બધી વાત કરી છે, પણ કોઈ ક્યાંય ઊભો છે તો એને એને યોગ્ય વાત કરે છે, કોઈ ક્યાંય ઊભો છે તો એને યોગ્ય વાત કરે છે, એમ વિસ્તાર છે. મર્મ છે એ એક અંતરંગ મૂળભૂત મુદ્દો છે, મૂળભૂત વાત છે. મર્મ છે એટલે આપણે તો એ ચર્ચા એવી રીતે કરીએ છીએ, એ જે કથન છે એ બધી વ્યાખ્યા છે, એટલે કે થિયોરી છે. અને માર્ગ છે એ પરિણમન સ્વરૂપ છે. એ પરિણમનની વ્યાખ્યા ગમે તેટલી સ્પષ્ટ કરી હોય કે કહી હોય કે લખી હોય, પણ એના ઉપરથી પરિણમન સમજાવવું જોઈએ, ત્યાં સુધી જ્ઞાનની પહોંચ હોવી જોઈએ. એટલે શબ્દો છે એ વાચક છે, વાચ્ય સુધી જ્ઞાન પહોંચવું જોઈએ. હવે આ એક એવું પરિણમન છે કે જે સંપૂર્ણ રીતે વચન ગોચર નથી, બહુ જ અલ્પ અંશે વચન ગોચર છે અને બહુભાગ અંશે વચન અગોચર છે, એવું પરિણમન છે. આ સૂક્ષ્મ અને અંતર્મુખી પરિણમન છે. એટલે એવી પરિસ્થિતિમાં એના વાચ્ય સુધી પહોંચવું, એના માટે શું કરવું, આ એક વિચારણીય વિષય જરૂર છે. તો કે એના ત્યાં સુધી પહોંચવા માટે અમુક યોગ્યતા, અમુક નિર્મળતા, જ્ઞાનની પહોંચ થાય એવી જ્ઞાનની નિર્મળતા અને યોગ્યતાની આવશ્યકતા ઊભી થાય છે. તેથી કરીને સર્વ સામાન્ય જીવો એવી વાતો સાંભળીને એના મર્મને પહોંચી શકતા નથી, પામી શકતા નથી. પણ કેટલાક જે પાત્ર જીવો છે એની નજર પહોંચે છે ત્યાં સુધી, એ એના વાચ્યને ગ્રહણ કરી શકે છે અને ગ્રહણ કરે છે, અને ત્યારે એનો પણ છુટકારો થઈ જાય છે. એમ છે શ્રીજીને સહસ્ત્રગમે ક્રિયાઓ અને સહસ્ત્રગમે ઉપદેશો એ એક જ માર્ગ આપવા માટે કયા છે, અને તે માર્ગને અર્થે તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સફળ છે, તે માર્ગને ગ્રહણ કરવા અર્થે એ ક્રિયાઓ અને ઉપદેશ ગ્રહણ થવા જોઈએ તો એની સફળતા છે, અને એ માર્ગને ભૂલી જઈને તે ક્રિયાઓને ઉપદેશો ગ્રહણ થાય તો તેના તે જ ક્રિયાઓને તેનો તે જ ઉપદેશ નિષ્ફળ પણ છે. આમ ક્રિયા અને ઉપદેશ શરતને આધીન છે, સબ્જેક્ટ ટુ કન્ડિશન. એ પોતાને છૂટવું છે પહેલેથી, માટે પહેલું સ્ટેજ એ લીધું કે એ પરિભ્રમણની ચિંતનામાં હું અનંતકાળથી છૂટ્યો નથી, આ પરિભ્રમણથી હું કેમ છૂટું, શું કરવાથી છૂટું એની ચિંતા, કેમ અત્યાર સુધી ન છૂટ્યો, કેમ મારો ઉપદેશ અને ક્રિયાઓ નિષ્ફળ ગઈ આની ચિંતા, બસ પછી વાંધો નથી. એ એક જ ચિંતાથી જે ઉપડ્યો છે અને નિર્મળતામાં આગળ વધ્યો છે એ સફળ થશે, એ જ ઉપદેશથી ને એ જ ક્રિયાથી સફળ થશે, અને નહીંતર એ જ ક્રિયા અને એ જ ઉપદેશ નિષ્ફળ જશે. શ્રી મહાવીર જે વાટેથી તર્યા તે વાટેથી શ્રી કૃષ્ણ તરશે, ઠીક. વાટ એટલે ઉપાય, વાટ એટલે માર્ગ, વાટ એટલે રસ્તો, વાત એટલે રસ્તો, રસ્તો એટલે માર્ગ, માર્ગ એટલે ઉપાય. શું શ્રી મહાવીર જે વાટેથી તર્યા, એટલે તો તરી જ ગયા છે એમ કહી દીધું, તે વાટેથી શ્રી કૃષ્ણ તરશે એટલે તરવાનું બાકી છે એમ કીધું, ઠીક. અને જે વાટેથી શ્રી કૃષ્ણ તરશે તે વાટેથી શ્રી મહાવીર તો તર્યા છે, એ તો તરી જ ગયા છે એમ કે છે, પેલા તરવાના છે અને આ તરી ગયા છે, બંનેનો માર્ગ એક છે. શું છે કે સંપ્રદાય બેના નામે જુદા જુદા ચાલે, શું કરવા આમ કે છે કે બંનેના નામે સંપ્રદાય જુદા જુદા ચાલે છે ને બંને જુદા જુદા માર્ગમાં હોય એવી રીતે ઉપદેશ ચાલે છે. ઓકે, એવું નથી. મહાવીર તો તરી ગયા છે અને જે માર્ગથી તરી ગયા છે એ જ માર્ગથી શ્રી કૃષ્ણ તરવાના છે, બીજા માર્ગે તરવાના નથી. અને જે માર્ગથી શ્રી કૃષ્ણ તરવાના છે એ માર્ગે તો મહાવીર તરી ગયા છે, માર્ગ એક જ છે, બે માર્ગ નથી. એ વાટ એટલે એ માર્ગ ગમે ત્યાં બેઠા કોઈ ક્ષેત્રની એને બાધા નથી કે આ ક્ષેત્રે માર્ગ ન પમાય એવું કાંઈ નથી. આ 14 બ્રહ્માંડનો જે લોક છે, ઉર્ધ્વલોક, મધ્યલોક અને અધોલોક, એ 3 લોકની અંદર મધ્યમાં 45 લાખ યોજનની ત્રસ નાડી છે. એટલે કે નાડી એટલે આપણે રગ નથી કહેતા, સીધે સીધી બે પેરેલલ લાઈન છે, વચ્ચેની પહોળાઈ કેટલી છે 45 લાખ યોજન, ઉપર શીતશીલા પણ 45 લાખ યોજન છે. શીતશીલામાં એક પણ પરમાણુની જગ્યા ખાલી નથી કે જ્યાં શીત પરમાત્મા બિરાજમાન નથી, ખીચો ખીચ ભરેલી છે શીતશીલા. શીતશીલા છે સર્વકાળે ખીચોખીચ ભરેલી જ હોય છે, અનંતકાળ પહેલા અને અનંતકાળ પછી પણ ને વર્તમાનમાં પણ. બીજું કે જે આત્માઓ સિદ્ધાલયમાં પધારે છે કોઈ અનાદિશી નથી હોતા, બધા સાદી સિદ્ધ થાય છે, એ બધા સીધા સીધે સીધા 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 વર્ટિકલી જ ઉપર જાય છે, સમશ્રેણી જેને કહે છે, કોઈ ત્રાસમાંથી આવે છે એવું નથી. અને જો આખી શીતશીલા ભરચક હોય તો એનો અર્થ એમ થયો કે ત્રસ નાડીના સર્વક્ષેત્રથી આ મનુષ્ય લોક પણ 45 લાખ યોજન છે, ત્રસ જીવો પણ 45 લાખ, મનુષ્ય સિવાય તો મોક્ષ નથી, તો બધા ક્ષેત્રથી મોક્ષ અપાયમાં છે, કોઈ ક્ષેત્ર બાકી નથી કે જ્યાંથી કોઈ મોક્ષ નથી પામ્યો, નિર્વાણ પદ નથી પામ્યો. માટે મોક્ષને કે મોક્ષ માર્ગને માર્ગ કોઈ પણ ક્ષેત્રનો પ્રતિબંધ નથી, આ ક્ષેત્રથી કોઈ ન પામે એવું કોઈ ક્ષેત્ર નથી. આખો જેટલી ત્રસનાળી છે મનુષ્યલોક છે 45 લાખ યોજન, એમાં બધી જ જગ્યાએથી સિદ્ધ થયા છે એટલે બધા સિદ્ધ ક્ષેત્ર છે. કોઈ અહીંથી અહીંથી અનંતા સિદ્ધો ગયા છે, આપણે બેઠા છીએ ત્યાંથી અનંતા સિદ્ધો થયેલા છે. આ સિદ્ધ ક્ષેત્ર જ છે. સિદ્ધ ક્ષેત્ર નથી એવું છે જ નહીં, આ સિદ્ધ ક્ષેત્ર જ છે. અને અનંતા સિદ્ધો થયા છે, પાછા 1, 2, 4, 5 થયા છે એવું નહીં, દરેક જગ્યાએ. એટલે એ આખો 45 લાખ યોજન તીર્થસ્થળને પવિત્ર છે, નિર્વાણધામ જ છે, નિર્વાણ ભૂમિ જ છે બધી. આપણે નિર્વાણ ભૂમિની પૂજા કરીએ છીએ ને, બધી નિર્વાણ ભૂમિ જ છે. એટલે એ વાટ ગમે ત્યાં બેઠા, ગમે તે કાળે, અને કાળની બાધા નથી એમ કે છે. કેમ કે સર્વકાળે 608 જીવ જાય જ છે મોક્ષમાં. કોઈ સમય એવો નથી કે 6 મહિના 8 સમયમાં 608 જીવો નિર્વાણમાં મોક્ષમાં ન પધાર્યા હોય એવું કોઈ કાળ નથી. સર્વકાળ ગમે તે કાળે, ગમે તે શ્રેણીમાં, કાળની શ્રેણી ગમે તે ચાલતી હોય, તો ચડતો હોય, ઉતરતો કાળ હોય, અમુક ક્ષેત્રે હોય છે, બાકી બધે એવું છે ને. ગમે તે યોગમાં, 12મા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં સંયોગ વિયોગ ગમે તે પ્રકારના હોય, પ્રાણ છૂટી જાય એવા ઉપસર્ગ છેલ્લી સેકન્ડ સુધી ચાલતા હોય, ત્યાં કેવળ જ્ઞાન પ્રગટે એટલે પતી ગયા બધા ઉપસર્ગ બંધ. ગમે તે યોગમાં થાય છે કેવળ જ્ઞાન. ગમે તે યોગમાં જ્યારે પામશે ત્યારે તે પવિત્ર શાશ્વત સદપદના અનંત અતિન્દ્રિય સુખનો અનુભવ થશે. અને એ જ્યારે કોઈ પણ રીતે પમાશે, કોઈ પણ ક્ષેત્રે, કોઈ પણ દ્રવ્ય, કોઈ પણ કાળે, ત્યારે તે પવિત્ર શાશ્વત સદપદના અનંત અતિન્દ્રિય સુખનો અનુભવ થશે, નિર્મળ સુખનો અનુભવ થશે. તે વાત સર્વ સ્થળે સંભવિત છે, એવું કોઈ સ્થળ નથી કે અહીંથી નહીં જાય. યોગ્ય સામગ્રી નહીં મળવાથી ભવ્ય પણ એ માર્ગ પામતા અટકા છે. ભવ્ય જીવો અનંતા છે, પણ યોગ્ય સામગ્રી એટલે સત્પુરુષનો યોગ અને પોતાની યોગ્યતા, ઉપાદાન નિમિત્તનો મેળ, એ યોગ્ય સામગ્રી છે. યોગ્ય સામગ્રી નહીં મેળવાથી ભવ્ય પણ એ માર્ગ પામતા અટકા છે તથા અટકશે ભવિષ્યમાં, અને ભૂતકાળમાં અટક્યા હતા. એટલે ત્રણેય કાળે એ પણ વ્યવસ્થિત છે વાત. તેથી કોઈ પણ ધર્મ સંબંધી મતભેદ રાખવો છોડી દઈને, માટે ધર્મનો મતભેદ મૂકી દેવો, અમે આ ધર્મવાળા છીએ ને, અમે આ સંપ્રદાયવાળા છીએ, અમે આ ધર્મમાં માનીએ છીએ ને, અમે આ ધર્મમાં માનીએ, એ મતભેદ નહીં રાખવો. એકાગ્ર ભાવથી સમ્યક યોગે જે માર્ગ સંશોધન કરવાનો છે તે એ જ છે. માટે ધર્મનો મતભેદનો વિચાર તો સાવ મૂકી દેવો, એથી કોઈ ફાયદો નથી. ફક્ત આ મુક્તિનો માર્ગ કયો છે એ પકડવા માટે એકાગ્ર ભાવથી સમ્યક યોગે ચારે પડખેથી આત્માભિમુખ થવાય એવા પ્રકારે માર્ગને શોધવાનો છે. સમ્યક યોગે માર્ગ શોધવાનો છે. સમ્યક યોગમાં એવું છે કે સમ્યક જ્ઞાનીનો પણ યોગ તો જોઈએ, એ વગર તો કાંઈ એ માર્ગ સમજાવવાનો. કેમ કે પરિણમન સમજવું છે, ભાવ સમજવા છે. તો ભાવવાનું હોય તો ભાવ સમજો, કે ભાવવાનું હોય તો ભાવ ક્યાંથી સમજો. સમ્યક યોગે, પ્રત્યક્ષ યોગે, એકાગ્ર ભાવથી મુક્તિનો માર્ગ શું છે, કેવી રીતે મુક્ત થવાય છે એ માર્ગ શોધવાનો છે. અને તે માર્ગ એ જ છે કે જે માર્ગે અનંતકાળે ભૂત ભવિષ્યને વર્તમાન કાળે સમ્યક પ્રકારે અનેક આત્માઓ મોક્ષને પામે છે, પામ્યા છે ને પામશે. માન્ય અમાન્ય ભેદાભેદ કે સત્ય અસત્ય માટે વિચાર કરનારા કે બોધ દેનારાને મોક્ષને માટે જેટલા ભવભવનો વિલંબ હશે તેટલા સમયનો ગૌણપણે સંશોધકને તે માર્ગના દ્વાર પર આવી પહોંચાડવાને વિલંબ નહીં હશે. શું કહે છે કે લોકો જ્યારે ધર્મના ક્ષેત્રમાં આવે છે ત્યારે માન્યતાની અનેક પ્રકારની માથાકૂટમાં પડે છે, આમ માનવું ના નહીં માનવું, આમ માનવું આમ નહીં માનવું, એમાં અનેક પ્રકારના ભેદ ભેદ પ્રભેદ, સાચું ને ખોટું, અમે સાચા ને તમે ખોટા, વાદ વિવાદમાં શું થાય, અમારું સાચું ને તમારું ખોટું, એવો વિચાર કરનારા અને એવો ઉપદેશ દેનારા. ઉપદેશક જલ્દી થઈ જાય છે માણસ, એને મોક્ષને માટે જેટલા ભવનો વિલંબ હશે એટલો વિલંબ સંશોધક આત્માને નહીં હોય એમ કે છે. એમ કહીને શું કીધું કે માર્ગની ખોજ ચાલવી જોઈએ, બીજી માથાફોડમાં ઉતરવા કરતાં માર્ગની ખોજ કરો તમે, એમ કે છે. એનો ઉપાય શું છે, એનો ઉપાય શું છે, ખરેખર ઉપાય કેવી રીતે છે, એવી સંશોધક વૃત્તિ અંદર આવવી જોઈએ. તીવ્ર સંશોધક વૃત્તિ આવ્યા વિના એ માર્ગ જડતો નથી. પ્રત્યક્ષ કોઈ બતાવનારને કહેનાર મળે તોય તે, કેમ કે પોતાની જ વૃત્તિ નથી એને જોવાની, એને ખોજવાની શોધવાની પોતાની જ વૃત્તિ નથી, ક્યાંથી મળે. જ્યારે કોઈ જીવ સંશોધક વૃત્તિ આવે છે ત્યારે તત્પર થઈ જાય છે, એ વિષયને પકડવા માટે તત્પર થઈ જાય છે, અને નહીતર એનો ઉપયોગ ડોળાયેલો રહે છે, ડોળાયેલા ઉપયોગમાં એ વાત પકડાતી નથી, એના જ માટે તત્પર થઈને ટાંપીને બેઠો હોય એને પકડાય છે. ક્યારે અજવાળું થાય ને ક્યારે મોતીપુરો બીલો, એમ પોતાને અંતર અંતરાત્મ વૃત્તિ જાગે અને એ અંતરાત્મ વૃત્તિથી કહેનાર કોઈ એને એ મળે ત્યારે એને એ વાત સમજાઈ જાય છે, ત્યાં સુધી એને એ વાત પકડાતી નથી, ઉપરથી જાય છે. કોઈ કહેનાર મળે તો પણ ઉપરથી જાય છે. કેટલો સમયનો ગૌણતા એ સંશોધક જીવને, એટલે તે માર્ગના દ્વાર પર આવી પહોંચાડેને સંશોધકને, એટલે કે તે માર્ગના દ્વાર પર આવી પહોંચેલાને વિલંબ નહીં હોય. વિશે શું કહેવું, તે માર્ગ આત્મામાં રહ્યો છે, સંશોધક છે એ માર્ગના દરવાજે આવી ગયો છે, આંગણેથી થઈ દરવાજા સુધી પહોંચી ગયો છે એમ કે છે, પછી દાખલ થઈ જશે માર્ગમાં. 22 વર્ષની ઉંમરે કેવો સરસ પત્ર લખ્યો છે, લખાણ કેવું છે, વિશેષ શું કહેવું, બહુ સામર્થ્ય બહુ છે એમનું પોતાનું, ઘણું સામર્થ્ય. એટલે લખે છે ને કે મહાવીરે એમના સમયમાં મારો આ માર્ગ થોડો ઘણો પ્રકાશો છે, હવે હું જોરદાર પ્રકાશ કરવાનો છે, 500 શિષ્યોને તૈયાર કર્યા છે, બહુ ફોર્મમાં છે. પચે નહીં એવું બધું વાંચે ને, સાદા સામાન્ય માણસને પચે નહીં કાંઈ, 680 નો પતે એમ આય નો પતે. કેમ કે કોઈ વાત તો બહુ મસ્તીમાં લખી હોય છે. વિશેષ શું કહેવું, તે માર્ગ આત્મામાં રહ્યો છે, ક્યાં છે, બહાર ક્યાંય નથી. શાસ્ત્રમાં ગોતવા જાય તો મળે એવું નથી, ને મંદિરમાં ગોતવા જાય તોય મળે એવું નથી, ને યાત્રા કરીને પર્વતની ચોટી ઉપર જાય તોય મળે એવું નથી, ને જંગલમાં દીક્ષા લઈને જાય તોય મળે એવું નથી, કે કોઈ ગુફામાં ઘરે જાય ને બેસી જાય તો કાંઈ માર્ગ મળે એવું નથી. માર્ગ આત્મામાં રહ્યો છે ને આત્મામાંથી મળશે, જ્યારે મળશે ત્યારે આત્મામાંથી મળશે. તે માર્ગ આત્મામાં રહ્યો છે. આત્મત્વ પ્રાપ્ય પુરુષ, કેવા? આત્મત્વ પ્રાપ્ય પુરુષ, આત્મા પણ જેને પ્રાપ્ત થઈ ગયું છે એવો કોઈ આત્મા હોય, શું કે જેને આત્મ સ્વભાવ અનુભવ કર્યો છે એને આત્મત્વ પ્રાપ્ય કહે છે. આત્મત્વ પ્રાપ્ય પુરુષ એટલે કે નિર્ગ્રંથ આત્મા, દ્રવ્યક્ષેત્ર કાળ ભાવનો જેને પ્રતિબંધ નથી, ગમે ત્યાં હોઈએ, ગમે ત્યાં રહીએ, ગમે ત્યાં ગમે તે ક્ષેત્રમાં રહેવું હોવું, કાંઈ પ્રતિબંધ નથી. આમ જ જોઈને આમ ન જોઈ એ કાંઈ નથી, કોઈ પ્રતિબંધન જ નથી એવા નિગ્રંથ આત્મા. જ્યારે યોગ્યતા ગણીને તે આત્મત્વ અર્પશે, હા, એટલે ઉદય આપશે, ત્યારે તે પ્રાપ્ત થશે. એટલે એવા જેને આત્મા પ્રાપ્ત થયો છે એવા નિગ્રંથ મહાત્મા સામાજીવની યોગ્યતા ગણીને, એની પાત્રતા જોઈને, ગમે એને નહીં, તે આત્મત્વ અર્પશે, એ આત્મા આત્મત્વ એને આત્મા પણ એને આપશે એમ કહે છે. એટલે શું થયું, ઓલાને એમ લાગે છે કે મને આપ્યું, કે આવ્યું છે અંદરમાંથી, એને એમ ફીલ થાય છે કે મને એમને, તે તો પ્રભુએ આપ્યો વર્તું કરણાધીન, શું એ જાતની લાગણી ઉત્પન્ન થાય છે, ત્યારે તે પ્રાપ્ત થશે, ત્યારે જ તે વાત મળશે, ત્યારે તે પ્રાપ્ત થશે અને ત્યારે તે વાત મળશે અને ત્યારે તે મતભેદાદિક જશે. ત્યાં સુધી જીવ મતમતાંતરની માથાકૂટમાં રહેશે એમ કહેવું. એક કૃપાળુદેવના લક્ષમાં એક વાત બહુ સરસ આવી છે કે મતભેદ અને મતમતાંતર માં પડવું એ મુમુક્ષુને લાભનું કારણ નથી, ઉલટાનું નુકસાનનું કારણ છે, કેમ કે એ સ્ટેજમાં એનું એને પ્રયોજન નથી. સંશોધક જીવે કયો મત સાચો છે, ભગવાનનો મત શું છે, તીર્થંકર દેવનો, સર્વજ્ઞ પરમાત્માનો મત શું છે, એ શોધી કાઢીને પોતે અંગીકાર એ મતમાં આવી જવું. બાકી મતમતાંતરમાં પડવું નહીં, કેમ કે એ ભૂમિકા એની નથી, એ આચાર્યોની ભૂમિકા છે. કોને? આચાર્યો થાપે, કુંકુંદાચાર્ય સ્થાપ્યું કે એક સનાતન દિગંબર માર્ગ એ જ સાચો માર્ગ છે, બાકી કોઈ માર્ગ નથી, બાકી બધા ઉન્માર્ગ છે, બાકી જૈનને નામે ચાલતા હોય તો પણ બધા ઉન્માર્ગ છે. એ તો સમર્થ આચાર્ય છે, ગુરુપદે બિરાજમાન છે. મુમુક્ષુ તો ઉપદેશકનું એનું સ્થાન નથી, ઉપદેશ ગ્રહણ કરવા યોગ્ય છે અને તેથી એને સાચી વાત સમજીને અંગીકાર કરી લેવી, એને મતમતાંતરમાં પડવા જતાં એ પોતાનું ખોઈ બેસે એમ છે. એટલે મતભેદ રાખી કોઈ મોક્ષ પામ્યા નથી, એટલે પોતાનો આગ્રહ, પોતાના સંપ્રદાયના મતનો આગ્રહ રાખીને કોઈ મોક્ષ પામ્યા નથી, વિચારીને જેને મતભેદ ટાળ્યો કે આમાં સાચું હું એ મારું, સાચું તે મારું, મારું તે સાચું એમ નહીં પણ સાચું તે મારું, એમ જેને પોતાના અભિપ્રાયનો ભેદ ટાળી દીધો, તે જીવ અંતર્વૃત્તિને પામી, તે અંતર્મુખ વૃત્તિને પામી ક્રમે કરી શાશ્વત મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે, ત્રણે કાળે. બાકી સંપ્રદાયની પકડ રાખશે એનો મોક્ષ નહીં થાય. અરે દિગંબર સંપ્રદાયમાં આવીને પણ સંપ્રદાયની પકડ તો નથી રાખવાની, કેમ કે એમાં તો બધા જીવોને આવવા માટેનો માર્ગ ખુલ્લો છે. અમે આટલા જ દિગંબરને, બાકીના કોઈ એમાં ન આવવા દઈએ એમ નથી. એમ કોઈ પણ જીવ, આ તો એટલો વિશાળ માર્ગ છે કે કોઈ પણ જીવને પણ આવે છે, એવો વિશાળ માર્ગ છે. એટલે મતભેદ રાખીને કોઈ મોક્ષ પામ્યા નથી, વિચારીને જેણે મતભેદને ટાળ્યો એ જ અંતર્વૃત્તિને પામ્યા છે. કેમ કે ઓલી તો બાહ્યવૃત્તિ છે અને એમાં બાહ્ય પકડ છે, એમ કહેવું છે. બાહ્ય ક્રિયાની, બાહ્ય સંયોગની, બાહ્ય વાતોની, બાહ્ય કુળધર્મ આદિની એમાં પકડ છે. અંતર્વૃત્તિમાં એ વાત જ નથી. અંતર્વૃત્તિ તો બધું છોડીને અંદર અંદર જાય છે એ વૃત્તિ તો, કેમ કે એ મુક્ત ભાવ છે. એ મુક્ત ભાવને પામીને મોક્ષ પામ્યા છે, પામ્યા છે, પામશે અને પામશે. કોઈ પણ અવ્યવસ્થિત ભાવે અક્ષરલેખ થયો હોય તો તે ક્ષમ થાવો માફી માગી લે છે. કોઈ વિચારીને બહુ બેલેન્સ રાખીને એમણે લખ્યું છે, છતાંય તે કોઈ અવ્યવસ્થિત ભાવથી કાંઈ કોઈ અક્ષર લખાઈ ગયો હોય કોઈ, તો હું ક્ષમા માગી લઉં છું. અહમભાવ નથી, આટલું લખ્યા પછી પણ જરા પણ અહમભાવ નથી. એ રીતે આ નાની ઉંમરમાં, 22 વર્ષની ઉંમરમાં આવો સુંદર પત્ર એમણે લખ્યો છે. બીજો પત્ર કાલને સાથે મળ્યો.